أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله وكفى والسلام على عباده الذين اصطفى. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم اخرجني من ظلمات الوهم واقرمني بنور الفهم. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. کوجا ریڈیو سامراوڑا تمام سامعین نے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اولن تمام تعریف رب العزت ماٹے، تمام حمد و ثنا تی پروردگار عالم ماٹے سزاوار چھے جنے قبضہ قدرت ماں اپنی جانو چھے. آقا اینات نی خلقت اللہ سبحانہ و تعالی محبتی اہل بیت ماں کری چھے. سو تھی پہلا اگر کوئی چیز کھل کری تو آ نور محمدی ہتو، معصومین نو نور ہتو. انے تمام حمد و ستائش انے شکر اپنا اے پیارا رب ماٹے جنہ اپنا دل ماں اہل بیت علیہ السلام نی محبت آپی، اپنا پر احسان کرو، فضل چھے نو کہ اہل بیت علیہ السلام جوا خرے خر جے چھے ای رہبر ہادی آپیا چھے اپن نے. અને કુરાન જેવી અસીમ શાન કિતાબ આપી અને કુરાને મજીદ પડવાનો માહે રમઝાનુલ મુબારકમાં સવાબ અનેક ગણો કરી દીધો. ખરેખર આપણા પરવરદિગારે આલમના એટલા અહેસાનોનો બદલો ખરેખર આખી જિંદગી નથી ચૂકાવી શકતા, પણ દિલથી શુક્ર અદા કરીએ. જમાનાના ઇમામને આપણે થેન્ક યુ કહીએ, શુક્ર અદા કરીએ, જે પર તહે કહેમાં આપણી હિદાયત કરે છે. આવો આપણે સૂરે અનકબૂતની તફસીરમાં આગળ વધીએ. સૂરે અનકબૂત જેની પાંચમી આયતમાં આપણે સાંભળ્યું હતું કે અલ્લાહ સાથે મુલાકાત કરવાની છે, છઠ્ઠી આયતમાં સાંભળ્યું કે મુકાબલા માટે નફ્સને પાક કરવાનું છે, પછી આપણે નફ્સથી જહાદ કરવાનું છે, અને એની પછી આપણે સાંભળ્યું અઝીઝો કે ખરેખર આ દુનિયામાં અઝીઝો આપણે જે છે એ આવ્યા છે, જેહાદ કરશું અજર મળશે. આયત નંબર 7માં આપણે સાંભળ્યું હતું કે ખરેખર જે લોકો ઈમાન લાવ્યા, સાલે અમલ કરે છે, અલ્લાહ એનો સાલે અંજામ આપે છે, ગુનાહને છુપાવી લે છે અને અમલનો ખૂબ જ સારો બદલો આપે છે. આજે આપણે આયત નંબર 8 તરફ આગળ વધીએ. بسم الله الرحمن الرحيم. ووصينا الإنسان بوالديه حسنا وإن جاهداك لتشرك بي ما ليس لك به علم فلا تطعهما إلي مرجعكم فأنبئكم بِيَقُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ. અને અમોએ મનુષ્યને તેને મા બાપ સાથે નેકીથી વર્તવાની આજ્ઞા કરી છે, પણ જો તેઓ તારી ઉપર જબરદસ્તી કરે તો તું પણ એવી વસ્તુને મારી શરીક બનાવ કે જેનું તને જ્ઞાન ન હોય, તો તું બંનેની આજ્ઞા માન નહીં, ખચિત જ તમો સર્વોનું પાછું ફરવું મારી જ તરફ થશે. પછી જે જે વર્તન તમે કર્યા કરતા હતા તેનાથી અમે તમને વાકેફ કરી દઈશું. અઝીઝો આ તો આઠમી આયત છે એનો તરજુમો થયો. અનવારુલ બયાન ફી તફસીરુલ કુરાનમાં જ્યારે આપણે આની તફસીર જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે સાદ ઇબ્ને વકાસ કે જેની વય 18 વર્ષની હતી તે કહે છે કે મારી માં હુમના મારી સાથે ઘણી જ નેકી કરતી હતી અને હું પણ તેની સાથે ભલાઈથી વર્તતો હતો. જ્યારે હું મુસલમાન થયો તો મારી માએ કહ્યું કે એ સાદ, તે જે ધર્મને ગ્રહણ કર્યો છે તેને તું છોડી દે, જો તું એમ નહીં કરે તો હું ખાધા પીધા વગર મરી જઈશ અને લોકો તને ઠપકો આપશે અને કહેશે કે એ માના કાતિલ. તે વખતે સાદે કહ્યું કે એ મારી માં, એવું કાંઈ કરીશ નહીં. તેણીએ એક દિવસ અને રાત ખાધું પીધું નહીં, બીજા દિવસે પણ તેણી ભૂખી રહી. એ વખતે સાદે કહ્યું, એ માં, મને ખુદાની કસમ છે, જો તારા 100 પ્રાણ હોય અને તારા દેહમાંથી દરેક પ્રાણ અલગ થાય અને એ મારી નજર સમક્ષ હું નિહાળું તો પણ હું મારા ધર્મને છોડીશ નહીં, માટે તું ખા અને પી. જ્યારે તેણીએ આવી વાત સાંભળી ત્યારે તેણીએ ખાધું પીધું. ત્યાર પછી આ આયતના નાઝિલ થઈ, આ આયતનો નુઝુલ થયો છે. ખુદાએ તાલાએ હદીસે કુદ્સીમાં ફરમાયું છે કે જેનાથી તેના મા બાપ રાજી હોય તેનાથી હું પણ રાજી છું. માનો દરજ્જો બાપથી વિશેષ છે. એક વ્યક્તિએ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને પૂછ્યું, હું કોની સાથે નેકી કરું? આપે ફરમાયું, માની સાથે. ફરી પૂછ્યું કે કોની સાથે નેકી કરું? આપે ફરમાયું, માની સાથે. ત્રીજી વખત પૂછ્યું, કોની સાથે નેકી કરું? પછી આપે ફરમાયું, બાપની સાથે. અને ત્યાર પછી જે વધારે નજદીકનો સગો હોય તેની સાથે, અને ફરમાયું કે બેહિષ્ટ મારી માતાના કદમો નીચે છે. તેઓની તાબેદારી ખુદાના હુકમ પ્રમાણે હોય અને તેઓ વાજિબ ચીજો તર્ક કરવાનું કહે તો તેમાં તેઓની તાબેદારી કરવાની નથી, પણ જે મુભા વાતો હોય તેમાં તેમની તાબેદારી કરવી જરૂરી છે. અઝીઝાને ગિરામી, આ આયતમાં હુકમમાં વાલિદૈન સાથે નેકી એટલે કે અહેસાન, બહેતરીન સુલૂક કરવાનું છે. તો ઇન્સાનનો જે શબ્દ આવ્યો છે અહીં, અલ્લાહ ન સિર્ફ મોમિન મુત્તકીન મુસલમાનથી પણ ઇન્સાનિયતની ફેરિસ્તમાં આવી જાય છે, એટલે કે અલ્લાહ તેનાથી મુકાતિબ છે. શું કહે છે કે તમે અહેસાન કરો. અને અઝીઝો, એ તાઅત ક્યાં નથી કરવાનું એ પણ બતાવે છે કે અગર તૌહીદના રસ્તાથી હટવાની કોશિશ કરે તો તમારા માટે જરૂરી છે કે અહીં તમે ઇતાઅત નહીં કરતા. મુફસ્સિરીન કહે છે કે અબ્દ અને માબૂદનો એક રિશ્તો છે, ઇન્સાની રિલેશનશીપનો, અને જે ઇન્સાની રિશ્તા હોય છે તે બહુ જસ્પાતી હોય છે, અકલી રિશ્તા નથી હોતા. પરવર્દિગારનો અને આપણો અકલી રિશ્તો છે, હકીકી રિશ્તો છે. આપણે જે દુનિયાના રિશ્તા હોય છે, જેમ કે આપણા પતિ, મા બાપ, ભાઈ બહેન, આ ફ્રેન્ડ સર્કલ, એ બધાનો જે રિશ્તો હોય છે તે જસ્બાદી હોય છે. અલ્લાહ અહીં પહેગામ દેવા ચાહે છે કે ખબરદાર, અબ્દ અને માબૂદના રિશ્તા પર દુનિયાવી રિશ્તાને મુકદ્દમ નહીં કરતા, આગળ ન કરતા. રિશ્તો અબ્દ અને માબૂદનો છે, એ રિશ્તાથી વધારે બીજો કોઈ રિશ્તો નથી. અગર અબ્દ અને માબૂદના દરમિયાન કોઈ રિશ્તો આવી જાય તો એ રિશ્તાની ઇતાઅત જરૂરી નથી. અને અલી અલૈહિસલામે પણ એક જગ્યા ફરમાયું છે કે મખલૂકની ઇતાઅતમાં ખાલિકની નાફરમાની ક્યાંય પણ સહી નથી. ધારો કે માહે રમઝાનુલ મુબારકમાં અગર આપણા શોહર આપણે કહે કે તમે રોઝા નહીં રાખતા, તમારે રોઝો નથી રાખવાનો, તો ઇતાઅતે શોહર જે છે એ તો સ્ત્રી પર વાજિબ છે, પણ આ મામલામાં, વાજિબાતના મામલામાં ઇતાઅત વાજિબ નથી. મારે માહે રમઝાનનો રોઝો રાખવાનો છે. કેમ કે અઝીઝો, અહીં જે છે એ અલ્લાહની ઇતાઅત વાજિબ છે. આ મામલામાં શોહરની વાત નથી માનવાની, પતિની વાત નથી માનવી, કેમ કે તૌહીદને માનવું વાજિબ છે. એટલે એ જ રીતે અઝીઝો, અગર મા બાપ શિર્કની દાવત દે તો પછી ઇતાઅત વાજિબ નહીં થશે. પણ આનો મતલબ એમ પણ નથી કે જેમ ફાવે એમ મા બાપ સાથે વર્તન કરવું, એવું પણ નથી. અઝીઝાને ગિરામી, અલ્લાહ તો ખાલિક છે, મા બાપ તો ઝરિયો છે. આ માલિક આ જે એની ખરેખર જે છે એ રઝાકિયત, ખિલકિયત, આ બધું જે છે એ આપણે જોઈએ કે અલ્લાહને પૂછવાનું દિલ થાય છે કે માબૂદ, તું તો ખાલિક છો, તારી ઇબાદત કરીએ છીએ, તું કેમ એવું ચાહ છો કે આ મા બાપ જે સિર્ફ ઝરિયો છે આનું એટલું બધું એહતરામ, આ ફરમાબદારી શા માટે, આમાં શું લોજિક છે? તો જ્યારે ઉલમાએ દીનને આપણે પૂછીએ છીએ તો ઉલમાએ દીન આપણને જવાબ આપે છે કે અલ્લાહ બતાવવા ઈચ્છે છે કે જો જ્યારે મારા નજદીક દુનિયામાં જે લાવવાનો ઝરિયો છે તેનું એટલું બધું એહતરામ, તેની ફરમાબદારીની તાકીદ કરી છે, તો જે આપણો અસલી ખાલિક છે એનો એહતરામ શું હશે? તેની ફરમાબદારી કેવી કરવી જોઈએ? ખરેખર જે છે હું મારા વાલેદૈનનો એહતરામ કરું છું. તો અલ્લાહ ચાહે છે કે, અલ્લાહ એ બતાવવા ચાહતો હતો કે અસલી ખાલિકનો એહતરામ શું હોય છે, એની ફરમાબદારી શું હોય છે. તો આ આયતમાં જે છે એ કહે છે, હું વસિયત કરું છું કે મા બાપ સાથે તમે અહેસાન કરો, નેકી કરો, પણ શિર્કના મામલામાં ઇતાઅત ન કરો. અહીં અઝીઝો અલ્લાહે આ હુકમ આપી ફરી આપણને ઇમ્તિહાનમાં નાખ્યા. કેવું આપણું ઇમ્તિહાન છે કે જ્યારે મા બાપ કમઝોર, મરીઝ, ઝઈફ, નાતવાન થઈ જાય, એક એક વસ્તુના મોહતાજ થઈ જાય, ઉઠવા બેસવાના મોહતાજ થઈ જાય, ત્યારે તમને કીધું છે નેકી કરો, ખ્યાલ કરો. આ હુકમ જે છે એ દઈને ખુદા જોવા ચાહે છે કે તમારી અંદર વાલેદૈનને તમે અહેસાન કરો છો કે નહીં, એના હળકને ઓળખો છે કે નહીં, તમે એને યાદ રાખો છો કે નહીં. એક નેક ઓલાદ વિચારે કે ખિદમત કરે છે તો શું એ હક અદા કરે છે? ના અઝીઝો, આપણે જાણે છે કે આપણે વાલેદૈનની કેટલી પણ ખિદમત કેમ ન કરી લે, આપણે કોઈ દિવસ એનો હક અદા કરી શકતા નથી. આજના નવજવાનોનો મારો પેગામ છે કે આપણે બેહિશ્ત જે છે એ ક્યાં ગોતીએ છીએ? જન્નત મસ્જિદોમાં ગોતીએ છીએ, ઝિયારતો પર ગોતીએ છીએ, પણ અઝીઝો ખરેખર હર નોજવાન આપણા માટે એક ઇબરત છે કે બેશક મસ્જિદોમાં જાય, ઝિયારતો પર જાય, પણ મા બાપ જે ઘરે મોજૂદ છે તો ઘરમાં જ જન્નત છે. મા બાપની તહે દિલથી ખુલૂસથી ખિદમત કરીએ, અલ્લાહને રાજી કરીએ. આયત નંબર 9 તરફ આગળ વધીએ. બિસ્મિલ્લાહિ રહમાન રહીમ. વલ્લદીના આમનુ વ અમલુ સ્વાલિહાતે લનુદખલન્નહુમ ફિસ્સાલિહીન. વલ્લદીના આમનુ, ને જે લોકો ઈમાન લાવ્યા, વ અમલુ સ્વાલિહાતે, અને સત્કાર્યો કર્યા, લનુદખલન્નહુમ, તો તેમને અમે કયામતના દિવસે અવશ્ય ફિસ્સાલિહીન સદાચાર્યોમાં દાખલ કરી દેશું. તફસીરમાં મળી આવે છે કે જે લોકો કુફ્ર પછી ઈમાન લાવ્યા, નેક કાર્યો કર્યા, તેઓને અમે નેક લોકોમાં દાખલ કરીશું. તેઓ અવલિયા, અંબિયા, સિદ્દીકીન, શહીદો છે કે જે તેઓ જન્નતમાં પ્રવેશ મેળવશે. અઝીઝો, આયત નંબર 7માં આપણે 7માં સાંભળ્યું હતું કે જે નેકમલ કરશે, જેહાદ નફ્સ કરશે, એનો શું રિવોર્ડ છે? એની જઝા, પહેલું ગુનાહો માફ કરશે, બીજું અહસન અમલ, હસન અમલને અહસન બનાવીને કબૂલ કરશે. આ આયતમાં શું કહે છે કે અમે તમને સ્વાલેહીનની લિસ્ટમાં શુમાર કરી દેશું. એનો મતલબ કોણ છે? તો મતલબ અંબિયા છે. સ્વાલહીનમાં દાખલ કરશું એટલે અંબિયા, નબી તેના માટે દુઆ કરે છે, અને અલ્લાહ પાસે દુઆ કરે છે કે આ લોકોને મુલહક કરી દે, ભેળવી દે, મોમિનીન, સ્વાલહીન, સિદ્દીકીન, શહદાની સાથે મુલહક શામિલ કરી દે. તો આ અમલે સાલે કરો એટલે શું? એટલે ખૂબસૂરત અમલ, અહેસન અમલ. ઇન્સાન જ્યારે કોઈ અમલ કરતો હોય છે, ઇબાદત કરવું, રોઝા રાખવું, મા બાપની ખિદમત કરવું, આ બધા અમલે સ્વાલે છે. તો આને સ્વાલે બનાવવાની શરત શું છે? કે આપણે નિયત જે છે એમાં ખુલૂસ હોય, એમાં કંટ્રોલ કરીએ આપણે કે આપણે આ કામ અલ્લાહ માટે કરવાનું છે, અને ફક્ત નિયત જે છે એ ખુલૂસવાળી હોય. અગર આપણી નિયત પર આપણો કંટ્રોલ છે તો આ અમલે સ્વાલે થઈ જશે. પાંચમા ઇમામ અલી સલામ કે જે નેક અમલ સ્વાલે તે વખતે થશે જ્યારે તમારી નિયત પાક હશે. તમારી નિયતની પાકિસ્કીની શરત એ છે કે આ અમલે સાલે અલ્લાહ માટે કરું છું, અને કોઈના વખાણનું ઇંતજાર ન રહે, તમને વાટ ન રહે કે આટલી મહેનત કરી છે તો કોઈ આવીને કાંઈક તો કહી જાય, કોઈ કમેન્ટ આપે. છઠ્ઠા ઇમામ અલી સલામ કે જે અમલે સ્વાલે છુપાયેલું હોય છે, અને નિયતને કંટ્રોલ કરો, કેમ કે જો છુપાયેલું કામ આ ખરેખર જે છે મહેફૂઝ થઈ જાય છે, પણ જો બયાન કરી દીધું કે મેં આ કામ કર્યું છે, મેં આ નેક કામ કર્યું છે, તો ખુદા મલાઈકાને કહે છે કે આના જઝાને ઓછું કરી દો. પછી બીજી મહેફિલમાં ફરી અગર આપણે બયાન કરી દે એ જ કામને, તો અલ્લાહ કહે છે કે આના અમલને રિયાકારીમાં લખી દો. તો પછી અઝીઝો, દુઆ કરીએ કે ખુદા આપણને ખુલૂસની દોલતથી માલામાલ કરે. ખુલૂસ ક્યારે આવશે? કે જ્યારે આપણે દુનિયા જે છે એની મોહબ્બત દિલમાંથી કાઢી નાખીએ, કે દુનિયાના લોકો આપણા વખાણ કરે, દુનિયા શું કહેશે, બસ દુનિયાનો ખ્યાલ ન હોવો જોઈએ, સિર્ફ અલ્લાહનો ખ્યાલ હોવો જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ, આપણે 9 આયત કમ્પ્લીટ કરી, તો આપણે એની તફસીર સાવ શોર્ટમાં જોઈએ કે આપણને શું બોધપાઠ મળે છે અત્યાર સુધી. પહેલી આયતમાં આપણે જોયું હતું કે ઇન્સાનને ઈમાનની આઝમાઈશ, પરીક્ષા સુન્નતે ઇલાહી છે. બીજા પોઈન્ટમાં આપણે જોયું હતું કે પરીક્ષા ઇન્સાનની એટલી બી જરૂરી છે તાકી જૂઠે દાવેદાર છે ઈમાનના મામલામાં તેનું સચ સાબિત થઈ જાય. તેઓનું જૂઠ સામે આવી જાય. ત્રીજો પોઈન્ટ આપણે જોયું હતું કે અલ્લાહ બંદાની પરીક્ષા તે માટે લે છે તાકી તેના બંદાની અંદર છુપાયેલી સલાહિયત ક્વોલિટીઝ જે સિફાત ઇન્સાનની છે તે એ ઓળખી શકે, પહેચાની શકે. દાખલા તરીકે હું સબ્ર કરી શકું છું. ચોથો પોઈન્ટ, અલ્લાહ જ્યારે પરીક્ષા લે છે તો તેના પરીક્ષા લેવાનો તરીકો અલગ જ હોય છે. પાંચમો પોઈન્ટ, એ ખરાબ કામ અંજામ દેવાવાળાને મુખાતિબ થઈને કહે છે કે જે બુરાઈ કરે છે એમ ન સમજે કે અલ્લાહની પકડથી ખૂબ જ દૂર છે, તેને પકડી નથી શકતો, કેદ નથી કરી શકતો એવું ન વિચારે. એની અંદર જે છે એ અમુક રાઝ હોય છે. છઠ્ઠો પોઈન્ટ, આપણે પલટવાનું છે. એક દિવસ ખુદાની તરફ, લિહાઝા તેની તરફ જાય તો પાક નફ્સને લઈને જાય. એટલે આપણે પોતાના નફ્સની તરબિયત કરવાની છે, નફ્સની સાથે જેહાદ કરવાનો છે. સાતમો પોઈન્ટ, જ્યારે ઇન્સાન નફ્સ સાથે જેહાદ કરી લે છે, નફ્સની તરબિયત કરી લે છે તો અલ્લાહ તેને કાંઈ અજર આપે છે. તો પહેલો અજર એ છે કે બુરાઈઓ પર પરદો, બીજું નેકીઓને અહેસન બનાવી કબૂલ કરે છે, ત્રીજું ખુદાવંદે આલમ જે છે તેને સ્વાલહીનને સાથે મેળવી દે છે. આઠમો પોઈન્ટ, ઇન્સાનનો જે ખુદા સાથે રિશ્તો છે દુનિયાના તમામ રિશ્તાઓથી અફસલ છે. અબ્દ અને માબૂદનો જે રિશ્તો હોય છે, ખુદા બંદાનો રિશ્તો બાકી બધા રિશ્તાથી અફસલ છે, આલા છે. કોઈ પણ રિશ્તો ખુદાના રિશ્તા પર મુકદ્દમ બરતરી નથી હાસિલ કરી શકતો. નવમું આપણે જોઈતું કે તૌહીદના મામલામાં વાલિદૈનની ઇતાત નથી કરવાની. દુનિયાવી મામલામાં વાલિદૈનના એહતરામ વાજિબ છે, ચાહે કાફિર કેમ ન હોય. દસમો લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે અમલે સ્વાલે કરવાવાળા પર સ્વાલહીન બી મોમિનીન માટે દુઆ કરે છે. સ્વાલહીન અંબિયા હોય છે, અંબિયા બી દુઆ કરે છે અમલે સ્વાલે કરવાવાળા માટે. તો આ સૂરે અનકબૂતનું શોર્ટમાં આપણે બોધપાઠ જોયા. બસ દુઆ કરીએ ઇમામના ઝહૂરમાં ખુદા તાજીલ ફરમાવે, સામઈનની હરેક હાજતોને પૂરી ફરમાવે, અલીલ ઇબાદતને કબૂલિયતનો શર્ફ અતા ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નાકા અંતસ સમીઉન અલીમ.